તારીખ 1/6/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 767 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 377 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
Thank you. ભાવ અક્ષમ છે. એમ લાગતું હોય તો તારા જેટલી સ્થુલતા બીજાની નથી, એમ નક્કી થાય છે. પણ તે સંયમ માર્ગ છે, ધ્યાન સાધન છે, એ અંતર્મુખ થવા અને વાયુ પ્રક્રિયામાં પણ સંયમિતપણે વર્તવું એ સાધન છે. વાયુ પ્રક્રિયામાં પણ સંયમિતપણે વર્તવું જોઈએ, એમાં પ્રવૃત્તિની મર્યાદા ન રહે. થોડી પણ પ્રવૃત્તિ દૈહિક પ્રવૃત્તિ થવા યોગ્ય છે, કઈ પણ તેવી પ્રવૃત્તિ કરતા, દેહથી કઈ પણ તેવી પ્રવૃત્તિ કરતા
આવે. પછી વિચારવા યોગ્ય છે એ વિચાર થોડો ઠંડો
દર્શન શું છે એ હોય જુદી વાત છે.
ના વિષયમાં ઘણા સૂક્ષ્મ અને ગહન વિચારો આવ્યા છે,
અને પરસ્પર વિરોધી પડખાઓનો ઊંડો વિચાર તેમને ચાલ્યો છે. તેવું દેવશ્રીના ઉક્ત વચનોથી સમજાય એમ છે. તે સર્વના નિષ્કર્ષ રૂપે દેવશ્રીએ સ્વયંને આરાધનાને મુખ્ય કરીને ભાવની મર્યાદામાં રહીને માર્ગ પ્રવર્તવાની પ્રવૃત્તિ યથાર્થપણે એની યોગ્ય રીતે કરી છે એમ સમજાય છે. એમને જે પ્રવૃત્તિ કરી છે તે ઉપદેશક ના સ્થાને રહીને તેઓ ધર્મની પ્રવૃત્તિ છતાંય કરી નથી તે આ વિષયમાં તેઓ તેની જુદી વિચારણા અને દીર્ઘદર્શિતાને પ્રદર્શિત કરે. ધર્મ સત્ય છે પણ સંપ્રદાયિક રીતે તે બરાબર આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક બોલવું પડે તો બોલવું, આ ચાલવામાં છે તે ક્રિયા સમિતિ છે, બોલવામાં ભાષા સમિતિ છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક આહાર આદિ ગ્રહણ કરવું, જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક વસ્ત્રાદિ લેવું, કોઈ પણ ચીજની વ્યવસ્થા નહીં, કોઈ પણ ચીજની આગે પાછી કાંઈ મૂકવી પડે તો જોઈએ. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક દીર્ઘ શંકાથી શરીર પણનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો, એમાં પણ આજ્ઞા પ્રમાણે નિરોગતાજ્ઞા પ્રમાણે એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચમીથી થઈ છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશા છે, જે જે સંયમમાં પ્રવર્તવાના એ સિવાયના પણ બીજા પ્રકારો ઉપદેશા છે, આ મૂળ વાત છે. પછી એના પેટામાં પણ બીજી વાતો આવતી હોય કે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાઈ જાય છે, બાકીની બધી પેટા વાતો. અર્થાત જે કાંઈ નિર્ગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે તેની જ આજ્ઞા આપી છે, એ કરવી જ પડશે એને. અને એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ કરવા એનો હેતુ છે, મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્ખલિતતા રહે તેમ આપી છે. એ સ્ખલન ન થાય, ઉપયોગ બહારમાં ન આવે એ જાળવવા માટે આ બધી મર્યાદા છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા રહે, આ નીચેથી સમજાય. ઉપરથી વાત એમ છે કે જો યોગ્ય વિતરાગ ભાવરૂપ છઠ્ઠા સાતમા પુરુષના ઉપયોગ અને પરિણતિ હોય તો એનો કષાય આ પાંચ સમિતિની મર્યાદામાં આવી જાય, નીચે વારેનો કષાય જતો એમ કહેવાનો આશય છે. એટલે ભગવાને એમ કહ્યું કે અમે છઠ્ઠા સાતમા પુરુષમાં આવ્યા ત્યારે અમારી બાહ્ય પ્રવૃત્તિની સીમા આટલી થઈ ગઈ ને આટલી થઈ ગઈ, આથી બહાર જાય તો ઉપયોગ નિષ્ફળ ના થઈ જાય. અપ્રમત દશાને સંભાળવા રૂપે જાળવવા રૂપે આવવા રૂપે નિત્યને કરવા રૂપે બહારમાં પણ મર્યાદિત રીતે આપો. દીર્ઘ શંકાની ક્રિયા એ પ્રવર્તા પણ અપ્રમત સંયમ દ્રષ્ટિ વિસ્મરણ ન થઈ જાય, બારમા પ્રમતમાં આવ્યા છતાં પણ અસંયમ ગણો ચાલ્યો ન જાય, તે અપ્રમત ગણું પણ વિસ્મરણ ન થઈ જાય તે હેતુથી તેવી તેવી સંકળાશવાળી ક્રિયા ઉદ્દેશી છે. પણ સત્પુરુષની દ્રષ્ટિ વિના તે સમજાતી નથી, આ ગુણ વાત નથી. સત્પુરુષની દ્રષ્ટિ વિના સમજાતી નથી એટલે શું કે ખરેખર તો એટલી વિતરાગતા વધે ત્યારે રાગ એટલી સંયમિત મર્યાદામાં જ પ્રવર્તનની બહાર ન આવે, આવે તો એ પુરુષાર્થની વિતરાગતા રહે નહીં, છૂટી જાય. આ રહસ્ય દ્રષ્ટિ, સત્પુરુષની દ્રષ્ટિ એટલે
રહસ્ય દ્રષ્ટિ,
આ રહસ્ય દ્રષ્ટિ સંક્ષેપમાં લખી છે, તે ઉપર ઘણો ઘણો વિચાર કરતો છે. તમારે એનો ઘણો વિચાર કરવો અલગ રીતે દર્શનમાં આવા હોય, તમે અચાનક વાંચો છો કૃષ્ણનું ચિત્ર તમને કેવી રીતે સમજાય છે, કેમ આવે આવી પ્રવૃત્તિ લખી ને આવી મર્યાદા કેમ બાંધે આવી નાની વાતમાં.
ખરી
આવર્તન કરી એનું પ્રેક્ષા કરવાની હોય છે, ફરીને શરૂ કરજો. ફરીને પાછળ એ આમ કરજો. સ્વાધ્યાયની સૂચનાઓ પણ એને પત્રમાં આપી છે.